સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 8/12/2014.
વચનામૃત સારંગપુર 7 નિમિષારણ્ય ક્ષેત્રનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી છે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુંઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુંઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિંધીને માહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીંતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુંઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ એવું સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 7મું જે તે થયું.
વચનામૃત સારંગપુર 8 ઈર્ષાના રૂપનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાને ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં. એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું છે, આના હૈયામાં ઈર્ષા છે અને યથાર્થ ઈર્ષાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 8મું જે તે થયું.
વચનામૃત સારંગપુર 9 યુગના ધર્મ પ્રવર્ત્યાનું સ્થાનનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે અમરાપટગરના આધમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે. તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્વ અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ગુણની પ્રવૃત્તિ થયાનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ અને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે હું તો આત્મા છું, તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં ને હું તો ગુણાતીત છું ને ભગવાનનો મહિમા એમ વિચારવો જે અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વ પાપથી છૂટીને પરમપદને પામ્યો તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું. માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું. પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું, પોતાને પૂરણ કામ માનવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને તામસિક કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસિક કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય ને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં ને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, સ્થાન તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહીં અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને જ આનંદ માણવો. પણ પોતાના ધર્મથી ચળાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કરીને સર્વે રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું નવમું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત પહેલી, સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે અનાદિ મૂળ અક્ષર સદગુરુ શ્રી ગુણાતીતાન સ્વામીએ વાત કરી, જે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે, જે જાણપણારૂપ દરવાજે રહેવું, તથા સંગ ઓળખવો તથા હઠ માન ને ઈર્ષા ન રાખવી. વાત બીજી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે, જે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડીએ મરવાની બીક ન રહે, તથા 2000 બખતરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન લાગે, તેમ નિશ્ચયવાળાને કાળ કર્મ ને માયા તેની બીક ન રહે, ને પૂર્ણ કામ માને, ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે. વાત ત્રીજી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તો અવગુણ ન આવે, જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરેથી ઈયળ ભમરી થાય, તથા પારસના સંબંધથી સોનું થાય, તથા નંગની પરીક્ષા ઝવેરીના સંગથી જાવડે, તથા ધૂળ કુંભારની કસણી ખમે છે તેથી વાસણ થાય છે, તેમજ ભગવાન તથા એકાંતિક ઓળખ્યાથી ભ્રમરૂપ થાય છે, ને એકાંતિક ઓળખ્યા પછી કાંઈ કરવું રહેતું નથી. વાત ચોથી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન તથા એકાંતિકનો સંગ એટલો જ સત્સંગ, ને બીજો તો અર્ધો સત્સંગ કહેવાય. વાત પાંચમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આત્યંતિક મોક્ષ થાય તે જ મોક્ષ કહેવાય, ને બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે, ને ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ન કહેવાય, ને એવો મોક્ષ તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી થાય, બીજાથી થાય નહીં, ને સંત તો ભગવાન જેવા સમર્થ છે. વાત છઠ્ઠી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે, તેમ આપણે આપતકાળે ભગવાન તથા સાધુને ગળે બાજી પડવું એટલે તે રક્ષા કરે. પછી નથુ પટેલે પૂછ્યું, જે ગળે સી રીતે બાજવું? ત્યારે ઉત્તર કર્યો, જે એમને સંભાળવા અને ભગવાન તથા સાધુનો જેને સંગ થયો છે તેને માથે વિઘ્ન નથી, કેમ જે તેની તો ભગવાન રક્ષા કરે છે. ત્યાં ઘોડીનું દ્રષ્ટાંત દીધું, જે નદીનું પૂર ઉતરતા અસવાર 4 વાર પડી ગયું, ને ઘોડી 4 વાર પાછી વાળી ને અસવારને તાર્યો, તેમ રક્ષા કરે છે. વાત સાતમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગઢડાવાળા ઠક્કર નારાયણ પ્રધાને પ્રશ્ન પૂછ્યું, જે વિષયનું દોષ ધ્યાન ન થયું હોય તો તેના વિષય સી રીતે ટળે? ત્યારે ઉત્તર કર્યો, જે સમુદ્રનું જળ સુકાય તેવું નથી પણ આત્યંતિક પ્રલયે સુકાઈ જાય છે, તેમાં આત્યંતિક જ્ઞાન થાય તો વિષય ટળી જાય, ને આત્યંતિક જ્ઞાન તો આ સાધુને ઓળખ્યા એ જ છે, તેથી વિષય ટળી જાય છે, ને તે વિના તો દોષ ધ્યાન કરતે કરતે કાળે કરીને ટળે. ત્યાં ગરુડનું દ્રષ્ટાંત દીધું, જે ગરુડ રહી ગયો ને ચકલી પારને પામી ગઈ. વાત આઠમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી, જે કરકા ઉપર 2 જાનવર બેઠા હતા, તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું ને એક બેસી રહ્યું, તેને જ્ઞાન થવાથી તથા પોતાની જોડે જાનવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો, ને ઉડી ગયેલા જાનવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. વાત નવમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજે હરિશંકરભાઈને સુરતમાં સ્વપ્નમાં દર્શન દઈને વાત કરી, જે નિશ્ચયમાં કસર છે તેથી દેહ ધરાવ્યો છે, માટે નિશ્ચય પરિપક્વ કરવો ને આજ્ઞા પાળવી. વાત દસમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પછી હરિશંકરભાઈએ પૂછ્યું, જે પ્રગટ ભગવાન ને આ મૂળ સાધુ મળ્યા છે તેથી પૂર્ણ કામ માનવું કે વાસના ટળે તો માનવું? ત્યારે ઉત્તર કર્યો, જે નિશ્ચય થયો એટલે વાસના ટળી ચૂકી, માટે પૂર્ણ કામ માનવું, ને આજ્ઞા પાળવાની રૂચિ રાખવી, ને અસત દેશકાળે આજ્ઞા ન પડાય તો પણ તેને વિઘ્ન નથી. વાત અગિયારમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, કેટલાક વાત એમ કરે છે જે દેવલોક વગેરેમાં જવું નથી ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે, તેનું શું કારણ છે અને તે અક્ષરધામમાં જાશે કે નહીં જાય, એ પ્રશ્નનો ઉત્તર કર્યો. જે અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અંતે તો અક્ષરધામમાં જ જાશે, ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે તો પણ તે અક્ષરધામમાં નહીં જાય, ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જશે. ત્યાં દ્રષ્ટાંત દીધું, જે ગાયકવાડનો છોકરો મૂળા સારું રૂવે પણ રાજ તેને જ મળશે. વાત 12મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ગામ બગડમાં એમ વાત કરી જે અંતર પકડે તેને ભગવાન કહીએ. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું, જે અંતર પકડ્યું તે શું સમજવું? ત્યારે ઉત્તર કર્યો, જે પોતાની મૂર્તિમાં જીવને ખેંચી લે ને તેનો દોષ વર્તી અને તેના ઉપર વાત કરી ને દોષ ટાળે તે અંતર પકડ્યું કહેવાય. વાત 13મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો પણ લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો. વાત 14મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, સુખમુનિએ સુરતમાં વાત કરેલી જે ગુણાતીતાન સ્વામી વાતો કરે છે તેથી મહારાજની વાત જેટલો સમાસ થાય છે. વાત 15મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ભોગાવાને કાંઠે તાપમાં તપ કરતું હોય તે નર્કમાં જાય ને આશ્રયવાળાને સાત છોકરા હોય તો પણ તેનો કુટુંબે સહિત મોક્ષ થાય, તે વાત સર્વને સમજ્યામાં ન આવે. વાત 16મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જાજા શબ્દ સાંભળે તો અંગ તૂટી જાય ને બુદ્ધિમાં ભ્રમ થાય, માટે સમજીને નિશ્ચય કર્યા પછી બહુ શબ્દ સાંભળવા નહીં. વાત 17મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, નામી વિના માત્ર નામથી કામ સરતું નથી, નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે. વાત 18મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ચોખી બેઠી હોય ત્યાં કોઈ આવી શકે નહીં, એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે મોટા સાધુ સંગાથે મહાત્મા જાણીને જીવ જોડ્યો હોય તો તેનાથી તેની મરજી ઉપરાંત છેટે જાય પણ વિષય ભોગવાય નહીં ને વિષય એને લોપી શકે નહીં. વાત 19મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે તો પણ નહીં ટળ્યા જેવું જણાય છે, તેનું કારણ એ છે જે તલવારમાં મરિયા લાગ્યા હોય તો સરાણે ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માંસ સાર પડી ગયા હોય તો મટે નહીં, તે ક્યારે મટે? તો તેને ગાળીને ફરી તલવાર કરે ત્યારે મટે, તેમાં જીવમાં વિષયના સાર પડી ગયા છે, તે દેહ મૂકીને ભ્રમરૂપ થશે એટલે ટળી જશે. વાત 20મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, આ સાધુ તો ભગવાનની હજુરના રહેનારા છે, પણ માત્ર છેટે રહે તેવા નથી ને રહ્યા છે તે કોઈ જીવોના કલ્યાણને અર્થે રહ્યા છે, ને આ સમયે એક વાત થાય છે તેવી વાત બીજા સાધુ જન્મારામાં પણ કરી શકે નહીં ને કરતા આવડે પણ નહીં ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાતો શીખાય નહીં. વાત 21મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ભગવાનનું તથા સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી, તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે, માટે પાંચવાળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાનને આ સાધુ બેને જ જીવમાં રાખવા, ને આપણે સાધનને બળે મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 10. અક્ષર બ્રહ્મ. જિંજર ગામે સંતો તથા નૃપને પીરસીને શ્રીહરિએ વાત કરતા કહ્યું, અમારું નિવાસસ્થાન અક્ષરધામ છે, તે અક્ષરધામમાં જેવું સુખ છે તેવું અન્ય કોઈ ધામમાં સુખ નથી. ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ આદિ ધામોના સુખ છે તે અક્ષરધામના સુખ આગળ સાવ લુખા છે, તુચ્છ છે. બદ્રિકાશ્રમનું સુખ દેવતાના સુખની અપેક્ષાએ અધિક છે. એ સુખનો અનુભવ છે તે પણ પ્રકૃતિ પુરુષની અંદર આવી જાય છે, તેનાથી પરનો એ અનુભવ નથી. અક્ષરધામના સુખ આગળ અન્ય ધામોનું સુખ સુવર્ણ આગળ પિત્તળ સમાન ભાસે છે. અક્ષરધામના અપરંપાર સુખની વાત અનુભવ વગર માન્યામાં આવતી નથી. એ સુખને અમે સંભાળીએ છીએ ત્યારે અમારું દિલ અહીં ટકતું નથી, ત્યાં પહોંચી જાય છે. એ અક્ષરધામને કોણ જાણે છે? તો સત્સંગમાં જે મોટા એકાંતિક ભક્ત છે તેને અક્ષરધામની પરખ છે, બીજાને નથી. અમે હેત કરીને જીવને એ વાત કરીએ છીએ ને સત્સંગમાં રાખીએ છીએ, છતાં અક્ષરધામની વાત એ સમજતા નથી, ત્યારે અમે અતિ ઉદાસ થઈ જઈએ છીએ. હમારે નિવાસ હૈ અક્ષરધામા, તેહી સમ સુખ ન અવર કો ઉઠામા. ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ સુખા, અક્ષરધામ કે આગે સો લુખા. બદ્રિકાશ્રમ કો સુખ જોઉ, દેવ કે સુખ સે અધિક હે સોઉ. સો સુખ કો અનુભવ હોત જેહા, પ્રકૃતિ પુરુષ લગ સુખ હી તેહા. સોવર્ણ આગે પિત્તલ હી જૈસા, અક્ષરધામ આગે સુખ સબ તેસા. અનુભવ વિન આતન દેખાઈ, જૈસો સુખ હે અપરમ તાઈ. સો સુખ હમ સંભારત જબહુ, હમારો દિલ ઇહાં ટકત ન તબહુ. ભગવાન કે ભક્ત સત્સંગ માહી, બડે બડે રહે જાનત તાહી. હિત કરી કે સો જીયકુ હમારા, સત્સંગ મે રખે હે કર પ્યારા. સત્સંગ સે વેર વેર હી જોઈ, હમ ઉદાસ અતિ હોવત સોઈ. માંડવી બંદરે શ્રીહરિએ સંતોને શીખ આપતા કહ્યું, વેદશાસ્ત્ર ભણવાનું ફળ એટલું છે કે ધર્મ દ્રઢ કરીને રાખવો. વેદશાસ્ત્ર અપાર ભણે પણ ધર્મનો લેશ ન હોય તેને 84ના ફેરા મટતા નથી. જન્મ મરણ અને ઘોર જમપુરીના દુઃખ ભોગવવા પડે છે. બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ સમાન છે, આનંદમય છે. બ્રહ્મ વિના દેહાદિક કોઈ પણ પદાર્થમાં સ્નેહ ન રહે અને શુકદેવ જેવા ગુણ આવે ને વિષય માત્ર કાકવિષ્ટા સમાન લાગે એવું થાય, ત્યારે તે સાચું બ્રહ્મ જ્ઞાન કહેવાય. રમણીય ભોગને વિષ, અનલ અને સર્પતુલ્ય માને અને તેનો ત્યાગ કરે તે સાચો બ્રહ્મનિષ્ઠ છે. તેને સ્ત્રી ધનનો મોહ ન હોય, બ્રહ્મ જ્ઞાન વિનાનો બીજો કેફ ન હોય. અને જે દંભી જ્ઞાની હોય તે તો વાતો મોટી મોટી કરે પણ શુકજી કે જનક જેવું કંઈ પણ વર્તન હોય નહીં. ધર્મને લોપે અને હિંસા કરતા હોય તથા બ્રહ્મની દેશી લઈને બોલે કે અમે તો બ્રહ્મ વિના કંઈ દેખતા નથી, બ્રહ્મ જ્ઞાનીને પાપ માત્રનો સ્પર્શ થતો નથી, એવા દંભી જ્ઞાનીઓ નર નારીને નરકમાં નાખે છે. ભગવાનના સ્વરૂપને મૂર્તિમાન નહીં માનતા તેજને માને તથા ભગવાનના અવતારને માઈક કહે તેવા દંભી જ્ઞાનીઓ અપાર દુઃખના અધિકારી થાય છે. શુદ્ધ જ્ઞાની તો ભગવાનની મૂર્તિથી કાંઈ પણ અધિક માનતા નથી. શ્રુતિ સ્મૃતિમાં પ્રતિપાદિત સનાતન ધર્મનો ક્યારેય લોપ કરતા નથી. એવા જ્ઞાનીનો જે સંગ કરે છે તથા તેમના વચન જે માને છે તેના સર્વ પાપ નાશ પામે છે. એમ કહી શ્રીહરિ કહે, તમે સૌ શુદ્ધ જ્ઞાનની મૂર્તિઓ છો, તમને દંભી ક્યારેય પહોંચે નહીં. ધર્મની સેનાને હઠાવવા ફાવે તેટલો સાજ સજે પણ અધર્મની સેના નાશ જ પામે. કરોડ પતંગિયા આવે તો પણ અગ્નિને બુઝાવી શકે નહીં, ઉલટો તેમનો જ નાશ થાય. તેમ પાખંડી, નાસ્તિક, દંભી, બ્રહ્મજ્ઞાની જેને ધર્મ સર્ગનો લેશ નથી તે બધા સહેજે ઉડી જાય છે. માંગરોળમાં ભક્તોને શ્રીહરિ કહે, જે અમને પરમ હેતથી બાંધે છે તેની પાસે અમે ખેંચાઈને રહીએ છીએ. રામાનંદ સ્વામીનું હેત સત્સંગીઓ પર અધિક રહેતું, સત્સંગીઓના હેત કરતાં ચઢી જતું. જેમ પવન પાંદડાને નચાવે તેમ રામાનંદ સ્વામી હેતે કરીને ખેંચતા. આનંદજી સંઘેડિયા કહે, તમારા વચનમાં બધા સંતો એ જ રીતે નાચે છે ને? અનંત કોટી બ્રહ્માંડ તમારે આધીન વર્તે છે. તમારું ધામ અક્ષર, કે જે સૌથી અધિક શ્રેષ્ઠ છે, તે તમારા દાસ થઈને વર્તે છે, મરજી પાળે છે. અક્ષર સુધી તમારે આધીન હોય તો બીજા તો હોય જ, બીજા કેટલાના નામ લેવા. અક્ષર અધિક ધામ વર્તત સો તવ દાસ હોઈ, ઓર કો લહત નામ, તુમ્હારી મરજી તાહી લગ.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 13/9/80 હરિદાન, ઠાકોરજીના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ, અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી જન્મ દિવસ, ઠાકોરજીના ચરણે પ્રાર્થના, પરમ પૂજ્ય સ્વામી શ્રી.
અમારો ભાર અમારે તમને ના આપવો હોય તો છતાંય તમે વહન કરો, અમારી ચિંતા તમે કરો. તમારા સંકલ્પે અમારે સેવા ન કરવી હોય છતાંય કરાવો, તમારા સંકલ્પે અમારે સંબંધ ન કરવો હોય છતાંય કરાવો. તારી આ ભવ્ય કરુણાનો સમાજને ખ્યાલ આવી જાય. 24 કલાક અહો ભાવ હે મહારાજ અખંડ. આજે પરમ પવિત્ર શુભ દિવસ, આપો ભવ્ય સંકલ્પ સહિત પૃથ્વી પર આવ્યા. મધ્યના તીર પ્રમાણે સંકલ્પ આપે કર્યો. આજે કાકલુદી ભરી વિનંતી પ્રાર્થના જે કહો તે અરેરાટી સહી એવો એક સંકલ્પ કરીએ છીએ કે તમારા વચનમાં અમને અખંડ વિશ્વાસ રહે, મનાય. તારી સાર્વભૌમ સત્તામાં, તારા એ દિવ્ય સ્વરૂપમાં, તારી એ પરાવાણીમાં અમારું નાલાયક અને નીચ જંગલી અને અધર્મી પાપી અને ભ્રષ્ટાચારી કરોડો વર્ષથી પોતાની રીતે ટેવાઈ ગયેલું જીવન જીવવા માંગતું એ મન અને બુદ્ધિ તારી એ પરાવાણીમાં કદાપિ અવિશ્વાસની દરખાસ્ત ન કરે તે માટે હે મહારાજને સ્વામી શાસ્ત્રી માં અને યોગી મહારાજ કાકા અને પપ્પા જેવા પુરુષોને ખૂબ બરાબર આપે જ કહ્યું. હું અક્ષરધામનો છું, તમે ત્યાં બેઠા છો, પ્રકાશે યુક્ત છો. મારા સંબંધ દ્વારા એ રથ ઘોડા વસ્ત્ર બધું નિર્ગુણ ને દિવ્ય છે. ગઢડું શહેર કે વાસરી કાંઈ દેખાતું, જ્યાં જુએ ત્યાં જળ અને ચેતનમાં હે મહારાજ આપ જ અક્ષરબ્રહ્મ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે વ્યાપક છો. આજના મંગળકારી શુભ દિવસે એટલી જ એક અભિપ્સા આપના ચરણોમાં કરીએ છીએ. તારા સંબંધવાળું કોઈ ગધેડું, કોઈ ગાય, કોઈ ભેંસ, કોઈ જનાવર, કોઈ ઝાડ, એને અમે બહુ સહજ રીતે દિવ્ય માનતા થઈ, ખૂબ ભાગ્યશાળી છે એવું દિલથી મને. પ્રકૃતિ પુરુષથી પરનો એ સમ્રાટ ચિદાકાશનો એ ચૈતન્ય જડ તત્વો ગ્રહણ કરે માનવ જાતિ પર તારી કેવી કોઈ દયા. એ સૌ તારું અલ્પમાં આવેલું જડને ગ્રહણ કરેલું કોઈ પણ તત્વ કેવળ દિવ્ય પ્રકાશયુક્ત છે એવી અમારી માનીતા સહજ દ્રઢ થાય તે માટે અમને સૌને આજે જ ખૂબ બળ આપજે. પછી તો ચૈતન્ય સમાન અલ્પ સંબંધ દ્વારા એનું તો ક્યાંથી જોવાનું મન થશે. આ કોક મારી ભાવના. હે પ્રભુ, દિલથી સાકાર, કોઈ અભિપ્સા નથી, એક અભિપ્સા. અમારી એક એક સેકન્ડ એવી હોવી જોઈએ જેના ફળ સ્વરૂપે મરવાનું થાય તો ભલે મરીએ, ભોગ આપવાનો થાય તો જે તે માગું તે આપીએ, પણ ન મળે એવી અમૂલ્ય તક આવી રહી છે, આવી છે એવી એક અમૂલ્ય સેકન્ડ તારા સંબંધ સિવાય ત્રિકાળમાં દૂર ન જાય, સંબંધે જીવાય એવી કોઈ ભાવના તારા ચરણોમાં મૂકીએ છે સાકાર કર. એવી કઈ વસ્તુ છે જેને જોઈને આનંદ કરીએ? એવી કઈ વસ્તુ છે જેને ભોગવીને આનંદ? એવી કઈ વસ્તુ છે કે અમારા મનને તે ખેંચી જાય? એવો અદભુત સમાજ લઈને તું પૃથ્વી પર આવ્યો, આ કરુણા ધરતી પર અદભુત થઈ. આજે અમારી કાકડોથી ભરી વિનંતી સૌ સંતો બહેનો યુવકો ગ્રહસ્થો માટે આપણા ચરણે દિલથી કરું છું, કાંઈ જોઈતું નથી, ઈચ્છા બી નથી, સંકલ્પ બી નથી, પણ તું અમને એવું બરા જેના ફળ સ્વરૂપે અમારો ભાર તારી ઉપર નાખતા અમને સહેજે જ આવડી જાય.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.